એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. ક્યારેક કોઈ શિક્ષક, કોઈ ગુરુ કે કોઈ નેતા આપણા જીવનમાં આવે છે અને આપણને એમ લાગે કે જાણે આપણી દુનિયા જ બદલાઈ ગઈ.
બરાબર.
એમનો કરિશ્મા, એમની વાતો, એમની દ્રષ્ટિ આપણને એકદમ મંત્રમુગ્ધ કરી દે છે.
હા,
પણ એ પ્રેરણા અને વૈચારિક ગુલામી વચ્ચેની જે પાતળી ભેદરેખા છે એ ક્યારે ભૂંસાઈ જાય છે?
અને આ જ સવાલની શોધ કરવા માટે આજે આપણે જે નવલકથા પસંદ કરી છે એ છે મ્યુરિયલ સ્પાર્કની ક્લાસિક કૃતિ ધ પ્રાઇમ ઓફ મિસ જીન બ્રોડી.
બિલકુલ.
અને તમે જે સવાલ પૂછો ને એ આ વાર્તાના સમયગાળાને કારણે વધુ ગંભીર બની જાય છે.
એટલે 1930નો દાયકો.
હા, વાર્તા સ્કોટલેન્ડના એડિનબર્ગમાં આકાર લઈ રહી છે, પણ યુરોપ પર ફાસીવાદના કાળા વાદળો ઘેરાઈ રહ્યા છે.
અચ્છા.
અને લેખિકા મ્યુરિયલ સ્પાર્કની એ જ તો ખૂબી છે, આટલા મોટા રાજકીય મુદ્દાઓને સીધા એક સ્કૂલના ક્લાસરૂમમાં લાવીને મૂકી દે છે.
તો ચાલો આપણે પણ એ ક્લાસરૂમમાં પ્રવેશ કરીએ. વાર્તા આપણને લઈ જાય છે માર્સિયા બ્લેઇન સ્કૂલ ફોર ગર્લ્સમાં. અને અહીં આપણને મળે છે વાર્તાના કેન્દ્રબિંદુ, મિસ જીન બ્રોડી. તો કોણ છે આ મિસ બ્રોડી? એવું તો શું છે એમના વ્યક્તિત્વમાં?
વાત જાણે એમ છે કે જીન બ્રોડી કોઈ સામાન્ય શિક્ષિકા બિલકુલ નથી.
ઓકે.
એ નિયમોમાં નથી માનતી, શાળાના અભ્યાસક્રમને તો તુચ્છ ગણે છે અને પોતાને પ્રાઇમમાં માને છે.
પ્રાઇમ એટલે?
એટલે કે પોતાના જીવનના સર્વોત્તમ તબક્કા પર.
એ કરિશ્માઈ છે, કળા અને સૌંદર્યની ઉપાસક છે, પણ સાથે સાથે
ભયંકર રીતે આત્મકેન્દ્રી પણ છે.
એટલે પોતાની જ દુનિયામાં જીવનારી.
બરાબર.
તે છોકરીઓને ઇતિહાસ કે ગણિત નથી ભણાવતી, એમને પોતાના પ્રેમ પ્રસંગોની વાતો, ઇટાલિયન ચિત્રકારો અને
પેલી મુસોલિનીનું પણ કંઈક છે, ખરું ને?
હા, મુસોલિની જેવા સરમુખ અત્યારના તો એ વખાણ કરે છે, અને તે બધી છોકરીઓને પોતાની પાંખ નીચે નથી લેતી. એણે તો
એક ખાસ ગ્રુપ બનાવ્યું છે 6 છોકરીઓનું,
જેને બ્રોડી સેટ તરીકે ઓળખવામાં આવે છે. સેન્જી, રોઝ, મેરી, જેની, મોનિકા અને યુનિસ.
જાણે કે આ છોકરીઓ માટીના પિંડ હોય અને મિસ બ્રોડી એમને પોતાની મરજી મુજબનો આકાર આપવા માંગતી હોય.
એનો દાવો છે કે તે તેમને દુનિયાની પેલું શું કહેવાય,
ક્રીમ દેલા ક્રેમ.
હા, ક્રીમ દિલા ક્રેમ બનાવે છે.
તો ખતરો છુપાયેલો છે આ બનાવવાનો જે વિચાર છે ને,
એ જ માલિકી ભાવ દર્શાવે છે.
બરાબર. એ દાવો કરે છે કે હું તમને સ્વતંત્ર વિચાર આપું છું, પણ હકીકતમાં તે તેમને પોતાના જ વિચારોનું પ્રતિબિંબ બનાવવા માંગે છે.
અને આ વાત સ્કૂલની હેડમિસ્ટ્રેસ મિસ મેકે બરાબર પારખી જાય છે.
હા, એ તો મિસ બ્રોડીને એક ઝેરી પ્રભાવ તરીકે જુએ છે અને સતત તકની શોધમાં હોય છે કે ક્યારે એને નોકરીમાંથી કાઢી મૂકવું.
એટલે એક તરફ વ્યવસ્થા છે અને બીજી તરફ
અરાજકતા
કહી શકાય.
મને લાગે છે કે મિસ બ્રોડીનું પાત્ર જ આ નવલકથાનું હૃદય છે.
એ એક જ સમયે એટલી આકર્ષક પણ છે અને એટલી જ વિકર્ષક પણ.
સાચી વાત છે.
એક તરફ તે છોકરીઓને પુસ્તકોની બહારની દુનિયા બતાવે છે, કળા માટે પ્રેમ જગાડે છે, પણ બીજી જ ક્ષણે એનું વર્તન અત્યંત ક્રૂર અને સ્વાર્થી લાગે છે.
તમે સાચું પકડ્યું. એ પ્રેરણામૂર્તિ અને રાક્ષસનું મિશ્રણ છે, જેમ કે એ દરેક છોકરીને એક ખાસ ગુણ સાથે જોડી દે છે.
અચ્છા.
હા, જેની એના માટે ડાન્સર છે. રોઝને તે તેના સેક્સ અપીલ માટે ઓળખે છે. એ છોકરીઓના વ્યક્તિત્વને નથી જોતી,
પણ પોતાની યોજનામાં એ ક્યાં ફિટ બેસે છે એ જુએ છે.
બરાબર. અને આ બધા પાછળ તેનો ઊંડો આત્મપ્રેમ અને પોતાની અધૂરી ઈચ્છાઓને આ છોકરીઓ દ્વારા જીવવાની એક વિકૃત મહચ્છા છે.
અને આ યોજનામાં, આ આખા સેટમાં સૌથી મહત્વનું પાત્ર કોણ બની રહે છે? કોણ છે જે આ જાદુને સૌથી નજીકથી જુએ છે અને આખરે તેને પડકારે છે?
એ છે સેન્ડી સ્ટ્રેન્જર. લેખિકા એનું વર્ણન કરે છે, નાની નિરીક્ષણ કરતી આંખોવાળી છોકરી. શરૂઆતમાં તો એ પણ બ્રોડીના પ્રભાવમાં જ છે, પણ તેની અંદર એક વિવેચક, એક નિરીક્ષક એ હંમેશા જીવંત રહે છે.
એટલે એ બધું જોયા કરે છે.
હા, અને જેમ જેમ તે મોટી થાય છે તેમ તેમ તે બ્રોડીના શબ્દો અને કાર્યો વચ્ચેનો તફાવત સમજવા લાગે છે. એટલે સેન્ડી આ વાર્તાની ખરી નાયિકા છે.
મને એ વાત હંમેશા હચમચાવી દે છે કે આ બ્રોડી સેટમાં મેરી મેકગ્રેગર નામની છોકરીનું શું સ્થાન છે.
ઓ, મેરી.
એ જાણે કે આખા જૂથ માટેનો પંચિંગ બેગ હોય એવું લાગે.
મેરીનું પાત્ર ખરેખર ખૂબ કરુણ છે. એ જૂથની બલીનો બકરો છે. મિસ બ્રોડી તેને સતત એની મૂર્ખતા માટે ટોણા મારે છે
અને બાકીની છોકરીઓ પણ એમાં જોડાઈ જાય છે.
હા, છતાં પણ મેરી અંત સુધી બ્રોડીને વફાદાર રહે છે. એનું પાત્ર બ્રોડીની વિચારધારાની ક્રૂરતા ઉજાગર કરે છે
કે જેઓ શ્રેષ્ઠ નથી તેમને આ દુનિયામાં કોઈ સ્થાન નથી.
બરાબર, મેરી એ વિચારધારાનો ભોગ બને છે.
અને બ્રોડીના જીવનમાં પુરુષો પણ છે, પણ ત્યાં પણ સંબંધો ખૂબ ગૂંચવાયેલા છે. નહીં, પેલો કળા શિક્ષક ટેડી લોઇડ અને સંગીત શિક્ષક ગોર્ડન લોથર.
હા, અને આ બંને સંબંધો એની અતૃપ્ત ઈચ્છાઓનો અરીસો છે. ટેડી લોઇડ એનો સાચો ઉત્કટ પ્રેમ છે, પણ પરણેલો છે એટલે અપ્રાપ્ય છે.
અને ગોર્ડન લોથર,
એની સાથેનો સંબંધ વધુ સુવિધાજનક સુરક્ષિત છે, પણ એમાં કોઈ જુસ્સો નથી.
અને એ આ સંબંધોનો ઉપયોગ પણ પોતાની છોકરીઓ પર પ્રભાવ પાડવા માટે કરે છે.
એ તો છે જ. તે રોઝને ટેડી લોઇડની પ્રેમિકા બનાવવા માંગે છે, એની મોડેલ બને, એની નજીક જાય,
જેથી તે પોતે પરોક્ષ રીતે એ સંબંધનો આનંદ માણી શકે.
બરાબર, બધું જ નિયંત્રણ.
અહીંથી વાર્તા વધુ જટિલ બને છે અને લેખિકા મ્યુરિયલ સ્પાર્કની શૈલીની જે ખાસિયત છે તે અહીં ખૂબ જ અસરકારક રીતે સામે આવે છે. એ વાર્તા સીધી રીતે કહેતી જ નથી.
હા, એ વારંવાર ભવિષ્યમાં કૂદકો મારે છે
અને આપણને શરૂઆતમાં જ ખબર પડી જાય છે કે કોઈક તો બ્રોડી સાથે દગો કરશે. આ શૈલીની વાર્તા પર શી અસર થાય છે?
આ એક અદ્ભુત પ્રયોગ છે જેને પ્રોલેપ્સિસ કહેવાય છે. આપણને પરિણામ એ પહેલેથી જ ખબર છે,
એટલે સસ્પેન્સ એ નથી કે શું થશે.
ના, સસ્પેન્સ એ છે કે આ બધું શા માટે અને કેવી રીતે થશે. આપણને ખબર છે કે સેન્ડી જ દગો કરશે અને આપણને એ પણ ખબર છે કે મેરી મેકગ્રેગરનું મૃત્યુ એક હોટલની આગમાં થશે.
આનાથી એક પ્રકારનો નિયતિનો ભાવ પેદા થાય છે.
બરાબર, જાણે કે પાત્રો એક અદૃશ્ય સ્ક્રિપ્ટને અનુસરી રહ્યા હોય જે ખુદ જીન બ્રોડીએ લખી હોય.
તો એ નિર્ણાયક વળાંક ક્યારે આવે છે? બ્રોડીની યોજના મુજબ તો રોઝે ટેડી લોઇડની નજીક જવાનું હતું, પણ કંઈક અલગ જ બને છે, ખરું ને?
હા, અને એ વળાંક સેન્ડી લાવે છે, બ્રોડીની સત્તા અને પ્રભાવના મૂળ સુધી પહોંચવા માટે અને કદાચ પોતાની ઓળખ સ્થાપિત કરવા માટે.
એ રોઝની જગ્યા લઈ લે છે.
હા, અને પોતે ટેડી લોઇડ સાથે સંબંધ બાંધે છે. આ માત્ર બળવો નથી, પણ બ્રોડીની દુનિયાને અંદરથી સમજવાનો એક પ્રયાસ છે.
અને ત્યાં જ તેને એક એવી હકીકતનો સામનો કરવો પડે છે જે તેને હચમચાવી દે છે.
બિલકુલ, તેને ખબર પડે છે કે ટેડી લોઇડ શારીરિક રીતે તેની સાથે હોવા છતાં માનસિક રીતે તો એ સંપૂર્ણપણે જીન બ્રોડીના કબજામાં છે.
કઈ રીતે?
તે સેન્ડીના પોર્ટ્રેટ બનાવે છે, પણ દરેક પોર્ટ્રેટમાં ચહેરો તો
જીન બ્રોડીનો જ ઉપસી આવે છે.
એક ક્ષણે સેન્ડીને સમજાય છે કે બ્રોડીનો પ્રભાવ કેટલો સર્વવ્યાપી અને અટળ છે. તે માત્ર વ્યક્તિઓને નહીં, પણ તેમના આત્માને પણ પોતાની છબીમાં ઢાળી રહી છે.
આ એક ભયાનક અનુભૂતિ હશે, પણ આટલું જાણ્યા પછી પણ સેન્ડી તરત જ દગો નથી કરતી, એના માટે એક અંતિમ ઘટના જવાબદાર બને છે.
હા, અંતિમ ખિલ્લી ત્યારે વાગે છે જ્યારે જોઈસ એમિલી નામની એક બીજી છોકરી, જે બ્રોડી સેટમાં જોડાવા આતુર છે,
તેને મિસ બ્રોડી સ્પેનના ગૃહયુદ્ધમાં લડવા પ્રોત્સાહિત કરે છે.
હા, જનરલ ફ્રેન્કોના રાષ્ટ્રવાદીઓ માટે. બ્રોડી માટે આ એક રોમેન્ટિક સાહસિક વિચાર છે, પણ વાસ્તવિકતા અત્યંત ક્રૂર છે.
એ છોકરી સ્પેન જાય છે અને જે ટ્રેનમાં તે મુસાફરી કરી રહી હોય છે તેના પર હુમલો થાય છે
અને તે મૃત્યુ પામે છે.
આ ઘટના સેન્ડી માટે બધું બદલી નાખે છે.
બરાબર, કારણ કે હવે આ માત્ર ક્લાસરૂમની રમતો નથી રહી, બ્રોડીની કાલ્પનિક દુનિયાના પરિણામો હવે વાસ્તવિક અને જીવલેણ બની ગયા છે.
એક નિર્દોષ છોકરીનો જીવ ગયો છે.
અને સેન્ડીને સમજાય છે કે આ પ્રભાવને રોકવો જ પડશે, ભલે તેની કોઈ પણ કિંમત ચૂકવવી પડે. આ પછી જ તે હેડમિસ્ટ્રેસ પાસે જાય છે અને બધું જણાવી દે છે.
તો ચાલો હવે આ ઘટનાઓ પરથી નવલકથાના મૂળભૂત સંદેશ પર આવીએ. જો આપણે બ્રોડીના ક્લાસરૂમને એક નાના દેશ તરીકે જોઈએ, તો સ્પાર્ક આપણને શું કહેવા માંગે છે?
મને લાગે છે કે આ નવલકથાની પ્રતિભા એ છે કે તે બતાવે છે કે ફાંસીવાદ જેવી મોટી વિચારધારાઓ માત્ર રેલીઓ કે રાજનીતિથી નથી જન્મતી.
એની શરૂઆત નાની અંગત જગ્યાઓમાં થાય છે.
હા, વર્ગખંડો અને ઘરોમાં. મિસ બ્રોડી એક સૂક્ષ્મ સ્તરે કલ્ટ ઓફ પર્સનાલિટી બનાવે છે. પોતાનું જૂથ શ્રેષ્ઠ, બિનશરતી વફાદારીની માંગ, હિંસા પ્રત્યે રોમાન્ટિક દ્રષ્ટિ,
આ બધા જ ફાસીવાદી વિચારધારાના લક્ષણો છે.
બરાબર,
અને સેન્ડીના દગા વિશે શું કહીશું? શું તે વિશ્વાસઘાત હતો કે પછી એક નૈતિક જવાબદારી? નવલકથા આ બાબતે કોઈ સ્પષ્ટ જવાબ નથી આપતી.
અને એ જ તેની સુંદરતા છે. આ એક જટિલ નૈતિક પ્રશ્ન છે. શું એક ખતરનાક વિચારધારાને રોકવા માટે કરવામાં આવેલો દગો ખરેખર દગો ગણાય? સેન્ડી પોતે પાછળથી વિચારે છે કે દગો ત્યાં જ શક્ય છે જ્યાં વફાદારીને સ્થાન હોય. આ વાક્ય ઘણું કહી જાય છે.
કદાચ બ્રોડીએ જે આંધળી વફાદારીની માંગ કરી હતી તે પોતે જ અનૈતિક હતી.
બની શકે. એટલે તેને તોડવું એક નૈતિક કૃત્ય પણ હોઈ શકે છે.
અને આખી વાર્તા નિયતિ અને સ્વતંત્ર ઈચ્છા વચ્ચેના સંઘર્ષની પણ છે, નહીં? બ્રોડી માને છે કે તે છોકરીઓની નિયતિ ઘડી શકે છે.
અને સેન્ડી તેના વિરુદ્ધ લડે છે. પણ કરુણતા એ જ છે.
શું તે ક્યારે મુક્ત થઈ શકે છે?
એ જ સવાલ છે. તે બ્રોડીને શારીરિક રીતે હરાવી દે છે, પણ માનસિક રીતે બ્રોડીનો પ્રભાવ એની પર આજીવન રહે છે.
અચ્છા.
વાર્તાના અંતે આપણને ખબર પડે છે કે સેન્ડી એક નન બની જાય છે અને તેણે મનોવિજ્ઞાન પર એક પ્રખ્યાત પુસ્તક પણ લખ્યું છે.
છતાં પણ
જ્યારે લોકો તેને પૂછે છે કે તેના જીવનમાં સૌથી મોટો પ્રભાવ કોનો રહ્યો, ત્યારે તે હંમેશા કહે છે, જીન બ્રોડી ઇન હર પ્રાઇમ.
એટલે તે ક્યારે બ્રોડીના પડછાયામાંથી સંપૂર્ણપણે બહાર નથી આવી શકતી. આ નવલકથા ખરેખર વાચકને અસ્વસ્થ કરી મૂકે છે. તમે મિસ બ્રોડીને નફરત કરવા માંગો છો, પણ તેના વ્યક્તિત્વનું આકર્ષણ તમને તેમ કરવા દેતું નથી.
અને તમે સેન્ડીના આ કાર્યને બિરદાવવા માંગો છો, પણ તેના દગામાં રહેલી ઠંડક તમને વિચારતા કરી દે છે.
આ કૃતિ આપણને શીખવે છે કે કરિશ્મા અને સત્તા હંમેશા આદરપાત્ર નથી હોતા.
ઘણીવાર તે અત્યંત જોખમી પણ હોઈ શકે છે.
અને કદાચ એ પણ કે આપણા આદર્શો અને પ્રેરણામૂર્તિઓ પર સવાલ ઉઠાવવાની જે પીડાદાયક પ્રક્રિયા છે,
એ જ સાચા અર્થમાં પુખ્ત થવાની અને પોતાની સ્વતંત્ર ઓળખ બનાવવાની નિશાની છે.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.